એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણા સૌના જીવનના મ ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં છે. લગ્ન.
બિલકુલ. આપણે ગમે તેટલી વાતો કરીએ, ફિલ્મો જોઈએ, પણ લગ્ન સંસ્થા શું છે, તે કેવી રીતે બદલાઈ છે, એ સમજવું હજુ પણ જટિલ છે.
અને એટલે જ આજે આપણી ચર્ચાનો આધાર છે જ્હોન વિટ જુનિયરનું પુસ્તક મેરેજ. આ પુસ્તક આપણને લગ્નના ઇતિહાસની એક એવી સફર પર લઈ જાય છે જે આપણી આજની ઘણી માન્યતાઓને પડકારે છે.
સાચી વાત. આજે જ્યારે આપણે છૂટાછેડા, સમાનલિંગી લગ્નો કે પછી જાતીય ભૂમિકાઓ વિશે ચર્ચા સાંભળીએ છીએ ત્યારે વારંવાર એક શબ્દ આવે છે, પરંપરાગત લગ્ન.
હા, આપણી પરંપરા. પણ આ પરંપરા ખરેખર છે શું? શું તે હજારો વર્ષોથી એક જ જેવી રહી છે?
આ પુસ્તક કહે છે બિલકુલ નહીં. અને આ જ વાત આજના વિશ્લેષણને ખૂબ જ રોમાંચક બનાવે છે.
તો ચાલો આ ઐતિહાસિક સફર શરૂ કરીએ. પણ એ પહેલા એ જાણવું જરૂરી છે કે આપણને આ સફર પર લઈ જનાર લેખક કોણ છે. કોણ છે આ જ્હોન વિટ જુનિયર?
જ્હોન વિટ જુનિયર કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી. તેઓ એમરી યુનિવર્સિટીમાં કાયદા અને નીતિશાસ્ત્રના પ્રોફેસર છે.
ઓહ, કાયદો અને નીતિશાસ્ત્ર.
હા, અને એટલું જ નહીં, તેઓ ત્યાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ લૉ એન્ડ રિલિજનના ડિરેક્ટર પણ છે. અને તેમની પાસે હાર્વર્ડની કાયદા અને ધર્મશાસ્ત્ર બંનેની ડિગ્રી છે.
વાહ, એટલે કે કાયદો અને ધર્મ, એ બે મોટા સ્તંભો જેણે હંમેશા લગ્નને આકાર આપ્યો છે, તે બંને પર એમની ઊંડી પકડ છે.
બરાબર. આ જ એમની ખાસિયત છે. તેઓ લગ્નને માત્ર સામાજિક રિવાજ તરીકે નથી જોતા,
પણ એક કાનૂની કરાર અને એક ધાર્મિક સંસ્થા તરીકે પણ જુએ છે.
બરાબર. આ ત્રણેય દ્રષ્ટિકોણને એક સાથે લાવવાની એમની જે ક્ષમતા છે એ જ એમને આ વિષય પર વાત કરવા માટે અનન્ય બનાવે છે.
સરસ. તો ચાલો હવે સીધા પુસ્તકની મુખ્ય દલીલ પર આવીએ. આટલા ઊંડા અભ્યાસ પછી વિટ આપણને લગ્ન વિશે મૂળભૂત રીતે શું કહેવા માંગે છે?
જો પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ બહુ શક્તિશાળી છે. વિટ કહે છે કે જેને આપણે આજે પરંપરાગત લગ્ન કહીએ છીએ,
હા, એ શબ્દ જે આપણે વારંવાર વાપરીએ છીએ,
બરાબર, એ કોઈ એક સ્થિર મોડલ નથી. પશ્ચિમી જગતમાં છેલ્લા હજાર વર્ષમાં લગ્નના ચાર મોટા મોડેલો એક પછી એક વિકસ્યા છે.
ચાર મોડેલો?
હા, અને દરેક મોડેલે જૂના મોડેલને સંપૂર્ણપણે હટાવ્યું નથી, પણ તેની ઉપર એક નવું સ્તર, એક નવો લેયર ઉમેર્યો છે.
આ તો બહુ રસપ્રદ વાત છે. મતલબ કે આપણે એક જ સમયે અનેક ઇતિહાસના પડોળો સાથે જીવી રહ્યા છીએ.
કયા છે આ ચાર મોડેલો?
પહેલું છે કેથોલિક સક્રામેન્ટલ મોડેલ, જે લગ્નને એક અતૂટ પવિત્ર સંસ્કાર માનતું હતું.
ઓકે.
બીજું પ્રોટેસ્ટન્ટ સોશિયલ મોડેલ, જેણે લગ્નને ચર્ચના હાથમાંથી લઈને રાજ્યના નિયંત્રણ હેઠળની એક સામાજિક સંસ્થા બનાવી.
પછી
ત્રીજું એનલાઇટનમેન્ટ કોન્ટ્રાક્ટ મોડેલ, જેણે લગ્નને બે વ્યક્તિઓ વચ્ચેનો એક ખાનગી કરાર ગણાવ્યો. અને ચોથું આપણું આધુનિક એક્સપ્રેસિવ મોડેલ, જ્યાં લગ્નનો મુખ્ય હેતુ વ્યક્તિગત ખુશી અને આત્મપૂર્તિ બની ગયો છે. વાહ, આ તો જાણે લગ્નની આખી ઉત્ક્રાંતિની ગાથા છે.
બિલકુલ. પવિત્ર સંસ્કારથી શરૂ કરીને વ્યક્તિગત ખુશીના સાધન સુધી.
તો ચાલો આ સફરના પહેલા પડાવથી શરૂઆત કરીએ. કેથોલિક મોડેલ શું હતું અને તેની સૌથી મોટી ખાસિયત શું હતી?
સૌથી પહેલું મોડેલ હતું રોમન કેથોલિક સેક્રામેન્ટલ મોડેલ, લગભગ 11મી સદીથી 16મી સદી સુધી.
એટલે એ સમય પહેલા લગ્નનું સ્વરૂપ કેવું હતું?
એ પહેલા લગ્ન મોટે ભાગે પરિવારો વચ્ચેની એક સામાજિક આર્થિક ગોઠવણ હતી. પણ કેથોલિક ચર્ચે એક ક્રાંતિકારી પગલું ભર્યું. તેમણે લગ્નને સાત પવિત્ર સંસ્કારોમાં સ્થાન આપ્યું.
એક મિનિટ, આનાથી શું ફરક પડ્યો? લગ્નને સંસ્કાર બનાવવાનો અર્થ શું થયો?
બહુ મોટો ફરક પડ્યો. આનાથી લગ્ન હવે માત્ર જમીન કે સંપત્તિની લેવડ દેવડનો સોદો ન રહ્યું,
પણ ઈશ્વરની સાક્ષીએ લેવાયેલું એક પવિત્ર બંધન બની ગયું.
બરાબર, જેનું સંચાલન માત્ર અને માત્ર ચર્ચ કરી શકે. આ મોડલના બે મુખ્ય સિદ્ધાંતો હતા. પહેલો હતો અતૂટતા,
ઇનડિસોલ્યુબિલિટી.
હા, એટલે કે જેને ભગવાને જોડ્યું છે તેને માણસ અલગ ન કરી શકે. આ વાક્યને શાબ્દિક રીતે લેવામાં આવ્યું, છૂટાછેડા શક્ય હતા.
પણ બીજો સિદ્ધાંત મને વધુ ક્રાંતિકારી લાગે છે. તમે સંમતિની વાત કરી, એ જમાનામાં જ્યાં માતા પિતા જ બધું નક્કી કરતા ત્યાં સંમતિનો વિચાર એ તો ખૂબ જ આધુનિક લાગે છે.
અને તે હતો પણ. બીજો સિદ્ધાંત હતો સહમતિ, કન્સેન્ટ. ચર્ચે કહ્યું કે લગ્ન ત્યારે જ માન્ય ગણાય જ્યારે સ્ત્રી અને પુરુષ બંને પોતાની મુક્ત ઈચ્છાથી હા કહે.
આ તો જબરદસ્ત વાત કહેવાય.
હા, તેણે પહેલીવાર વ્યક્તિગત ઈચ્છાને પારિવારિક અને સામાજિક દબાણથી ઉપર મૂકી. ભલે વ્યવહારમાં પરિવારનો પ્રભાવ રહ્યો, પણ સિદ્ધાંત તરીકે આ એક મોટો બદલાવ હતો.
તો એક તરફ અતૂટ બંધન અને બીજી તરફ વ્યક્તિગત સંમતિ. પણ જો લગ્ન આટલું અતૂટ હતું તો શું કોઈ છૂટછાટ નહોતી? શક્તિશાળી રાજાઓ કે અમીરો પણ છૂટા નહોતા પડી શકતા?
સારો પ્રશ્ન છે. સૈદ્ધાંતિક રીતે તો નહીં, પણ શ્રીમંત અને શક્તિશાળી લોકો માટે એક પાછલો દરવાજો હતો, જેને રદ્દીકરણ કે અન્યુલમેન્ટ કહેવાતું.
એટલે કે લગ્નને રદ કરવું.
હા, તેમાં એવું સાબિત કરવામાં આવતું કે લગ્ન ક્યારે યોગ્ય રીતે થયું જ નહોતું, કારણ કે કોઈ શરતનું પાલન નહોતું થયું. પણ સામાન્ય માણસ માટે લગ્ન જીવનભરનું બંધન હતું.
સમજી શકાય છે. તો કેથોલિક ચર્ચે એક મજબૂત વ્યવસ્થા બનાવી, પણ ઇતિહાસ આપણને શીખવે છે કે કોઈ પણ વ્યવસ્થા હંમેશા માટે નથી રહેતી. આમાં તિરાડો ક્યાંથી પડવાની શરૂ થઈ?
તિરાડો અંદરથી નહીં, પણ એક મોટા વૈચારિક તોફાનથી પડી. અને તે તોફાન હતું પ્રોટેસ્ટન્ટ સુધારણા.
અને એણે આપણને બીજા મોડલ તરફ દોરી.
બરાબર, પ્રોટેસ્ટન્ટ સોશિયલ મોડલ, જે લગભગ 1500 થી 1700 સુધી ચાલ્યું. માર્ટિન લ્યુથર જેવા સુધારકોએ લગ્નના સંસ્કાર હોવાના વિચારને જ નકારી કાઢ્યો.
એમણે શું કહ્યું?
એમણે દલીલ કરી કે લગ્ન પવિત્ર છે, ઈશ્વર દ્વારા બનાવાયેલું છે. પણ તે કોઈ સંસ્કાર નથી, તે એક સામાજિક સંસ્થા છે.
એક સોશિયલ ઇન્સ્ટિટ્યુશન.
હા, અને જો તે સામાજિક સંસ્થા હોય તો તેનું નિયમન ચર્ચે નહીં,
પણ રાજ્ય કરવું જોઈએ. ઓહો, આ તો સત્તાનું આખું સમીકરણ જ બદલી નાખ્યું.
બિલકુલ. લગ્ન ચર્ચના અધિકારક ક્ષેત્રમાંથી નીકળીને રાજ્યના અધિકારક ક્ષેત્રમાં આવી ગયું, અને તેની દૂરગામી અસરો થઈ. પશ્ચિમમાં પહેલીવાર લગ્ન અને છૂટાછેડા માટેના સરકારી કાયદાઓ બન્યા.
અને લગ્નનો હેતુ પણ બદલાયો હશે, ખરું ને?
ચોક્કસ. હવે હેતુ માત્ર સંતાન પ્રાપ્તિ ન રહ્યો, પણ એક પ્રેમાળ ભાગીદારી અને સામાજિક વ્યવસ્થા જાળવવાનો પણ બન્યો. અને સૌથી મોટો ફેરફાર એ આવ્યો,
છૂટાછેડા.
હા, આ મોડેલે અતૂટતાના સિદ્ધાંતને તોડી નાખ્યો. તેમણે કહ્યું કે વ્યભિચાર કે જીવનસાથી દ્વારા ત્યાગ જેવા ગંભીર કારણોસર છૂટાછેડા અને પુનર્લગ્નની મંજૂરી હોવી જોઈએ.
તો સત્તા ચર્ચથી રાજ્યમાં ગઈ અને અતૂટતાનો વિચાર તૂટ્યો. મને લાગે છે કે અહીંથી લગ્નનું આધુનિકીકરણ શરૂ થયું. આ પછી શું થયું?
હા, આગલો તબક્કો હતો જ્ઞાનનો યુગ, એટલે કે એનલાઇટનમેન્ટ. આ યુગે તર્ક અને વ્યક્તિગત સ્વતંત્રતા પર ખૂબ ભાર મૂક્યો,
અને તેણે લગ્નના ત્રીજા મોડલને જન્મ આપ્યો.
બરાબર, એનલાઇટનમેન્ટ કોન્ટ્રાક્ટ મોડલ, લગભગ 1700 થી 1900.
કોન્ટ્રાક્ટ, કરાર.
જી.
એટલે લગ્ન હવે એક બિઝનેસ ડીલ જેવું બની ગયું.
એક રીતે કહી શકાય, જ્હોન લોક જેવા વિચારકોએ લગ્નના ધાર્મિક પાયાને લગભગ સંપૂર્ણપણે દૂર કરી દીધો. તેમણે કહ્યું કે લગ્ન એ બે સ્વતંત્ર વ્યક્તિઓ વચ્ચેનો એક ખાનગી કરાર છે.
એટલે કે તેનો આધાર હવે ઈશ્વરની આજ્ઞા કે સમાજની જરૂરિયાત નહીં,
પણ કરાર કરનારા બે પક્ષોનો પ્રેમ અને તેમની પારસ્પરિક ખુશી છે.
આનો અર્થ એ થયો કે રાજ્યની ભૂમિકા પણ બદલાઈ ગઈ હશે.
હા, રાજ્ય હવે નૈતિક પોલીસ જેવું ન રહ્યું. તેની ભૂમિકા માત્ર એ સુનિશ્ચિત કરવાની રહી કે કરાર યોગ્ય રીતે થયો છે કે નહીં, એક રજિસ્ટ્રાર જેવી.
અને જો લગ્નનો આધાર જ પ્રેમ અને ખુશી હોય અને તે જ ગાયબ થઈ જાય, તો કરાર તોડવાનો અધિકાર પણ હોવો જોઈએ.
બરાબર. આ વિચારધારાએ છૂટાછેડાને વધુ સરળ અને સ્વીકાર્ય બનાવવાનો માર્ગ ખોલી આપ્યો.
એટલે લગ્ન હવે લગભગ સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત બની ગયું. અને મને લાગે છે કે આપણે આધુનિક સમયમાં આ જ વિચારને તેની ચરમસીમા પર લઈ ગયા છીએ. શું આ જ આપણું ચોથું અને વર્તમાન મોડેલ છે?
હા, તે જ આપણું ચોથું મોડેલ છે, આધુનિક એક્સપ્રેસિવ પ્રાઇવેટ મોડેલ, જે લગભગ 1900 થી અત્યાર સુધી ચાલી રહ્યું છે.
એક્સપ્રેસિવ એટલે કે અભિવ્યક્તિ.
હા, આ કરાર મોડેલનું જ અંતિમ સ્વરૂપ છે. અહીં લગ્નને મુખ્યત્વે અભિવ્યક્ત વ્યક્તિવાદ, એક્સપ્રેસિવ ઇન્ડિવિજ્યુઅલિઝમનું વાહન માનવામાં આવે છે.
અભિવ્યક્ત વ્યક્તિવાદ,
આ થોડો ભારે શબ્દ છે. સરળ ભાષામાં આનો શું અર્થ થાય?
સરળ ભાષામાં કહીએ તો લગ્ન હવે આપણે વિશે ઓછું અને હું અને મારી ખુશી વિશે વધુ છે.
ઓકે.
લગ્નનો મુખ્ય હેતુ છે ઊંધી અંગત નિકટતા, પરસ્પર આત્મ અનુભૂતિ અને પોતાની સાચી ઓળખની અભિવ્યક્તિ. જાણે લગ્ન એ તમારી પર્સનલ ગ્રોથની જર્નીનો એક ભાગ છે.
આ તો જાણે લગ્નને આત્મા માટેનું જીમ બનાવી દીધું, જેનું મુખ્ય ધ્યેય વ્યક્તિગત વિકાસ છે. અને જો તમને પરિણામ ન મળે તો તમે મેમ્બરશિપ કેન્સલ કરી દો.
તમે બિલકુલ સાચો શબ્દ પકડ્યો. આ જ તર્ક નો ફોલ્ટ ડિવોર્સ પાછળ છે.
કોઈના પણ દોષ વિના છૂટાછેડા.
જો લગ્નનો હેતુ આત્મપૂર્તિ હોય અને કોઈ એક પક્ષને લાગે કે તેને તે નથી મળી રહી, તો સંબંધમાંથી બહાર નીકળવું એ તેનો અધિકાર છે. અમે હવે ખુશ નથી એટલું કહેવું પૂરતું છે.
અને આ જ તર્ક એક બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, ખરો ને? જો લગ્ન પ્રેમ, પ્રતિબદ્ધતા અને બે વ્યક્તિઓની અંગત ખુશી પર જ આધારિત હોય, તો પછી તેને બે પુરુષો કે બે સ્ત્રીઓ વચ્ચે શા માટે ન હોઈ શકે?
બિલકુલ. સમાન લિંગી લગ્નો માટેની દલીલો આ ઐતિહાસિક ઉત્ક્રાંતિનું સીધું અને તાર્કિક પરિણામ છે. પણ વિટા અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવે છે.
કયો મુદ્દો?
કે ઉત્ક્રાંતિ એ સ્તરોનું નિર્માણ છે, બદલી નાખવું નહીં. સમસ્યા એ છે કે આધુનિક વ્યક્તિ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેના મનમાં આ ચારે મોડેલોની અપેક્ષાઓ એક સાથે હોય છે.
આ તો જબરદસ્ત વાત કહી. એટલે કે આપણે એક જ સંબંધ પાસેથી બધું જ માંગીએ છીએ.
હા, આપણને કેથોલિક મોડેલ જેવી પવિત્રતા અને અતૂટતા જોઈએ છે,
પ્રોટેસ્ટન્ટ મોડેલ જેવી સામાજિક પ્રતિષ્ઠા પણ જોઈએ,
એનલાઇટમેન્ટ મોડેલ જેવી સ્વતંત્રતા અને ભાગીદારી પણ જોઈએ,
અને આધુનિક મોડેલ જેવી ઊંડી ભાવનાત્મક નિકટતા અને આત્મપૂર્તિ પણ.
બરાબર. આ બધી અપેક્ષાઓ એકબીજા સાથે વિરોધાભાસી છે. અને વિટ દલીલ કરે છે કે આ વિરોધાભાસી અપેક્ષાઓનો ભારણ જ આધુનિક લગ્નની અસ્થિરતાનું મુખ્ય કારણ છે.
આ તો એવી વાત થઈ કે આપણે એક જ કમ્પ્યુટર પર ચાર અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ એકસાથે ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સિસ્ટમ ક્રેશ તો થવાની જ છે. આ પુસ્તકમાં આવા બીજા પણ કેટલાક યાદગાર વિચારો છે. એક વાક્ય મને ખૂબ ગમ્યું.
કયું?
લગ્નનો ઇતિહાસ મોટે ભાગે પિતૃસત્તાક નિયંત્રણમાંથી સ્ત્રીઓની ધીમે ધીમે મુક્તિનો ઇતિહાસ છે.
સાચી વાત છે. દરેક મોડેલમાં ભલે ધીમે ધીમે પણ સ્ત્રીઓને વધુ અધિકારો અને સ્વાયત્તતા મળી છે. સહમતિના વિચારથી શરૂ કરીને છૂટાછેડાના અધિકાર સુધી.
અને બીજું એક વાક્ય જે આપણને થોડા નમ્ર બનાવે છે. દરેક પેઢી માને છે કે તેણે લગ્નનો સાચો અર્થ શોધી કાઢ્યો છે,
ફક્ત તે જોવા માટે કે આગલી પેઢી દ્વારા તે અર્થ બદલાઈ જાય છે.
આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણને યાદ અપાવે છે કે આપણા વિચારો પણ અંતિમ સત્ય નથી. બરાબર. અને આ જ પુસ્તકના અંતિમ તારણ તરફ દોરી જાય છે. લગ્ન માટે સૌથી મોટો ખતરો તેનું પરિવર્તન ક્યારેય ન હતું, પરંતુ એ સ્વીકારવાનો ઇનકાર કરવો કે પરિવર્તન હંમેશા તેની વ્યાખ્યાત્મક લાક્ષણિકતા રહી છે.
વાહ. જે લોકો પરંપરાના નામે પરિવર્તનનો વિરોધ કરે છે તેઓ કદાચ એ ભૂલી જાય છે કે લગ્નની પરંપરા જ સતત પરિવર્તનની રહી છે.
તો આ બધી ઐતિહાસિક સમજ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે સૌથી મોટો ફાયદો આપણા વ્યક્તિગત સંબંધોને સમજવામાં થાય છે. ઘણીવાર યુગલો વચ્ચે ઝઘડાનું કારણ અપેક્ષાઓનો સંઘર્ષ હોય છે.
કેવી રીતે?
જેમ કે પતિ કદાચ લગ્નને એક સ્થાયી, જવાબદારીવાળી સામાજિક સંસ્થા તરીકે જોતો હોય, એટલે કે પ્રોટેસ્ટન્ટ મોડલ,
અને પત્ની તેને ઊંડા ભાવનાત્મક જોડાણ અને સતત આત્મપૂર્તિના સાધન તરીકે જોતી હોય, એટલે કે આધુનિક મોડલ.
બરાબર. અને આ ઐતિહાસિક સમજ આપણે એ જોવામાં મદદ કરે છે કે આ કોઈની વ્યક્તિગત નિષ્ફળતા નથી, પણ આપણા સૌના મનમાં રહેલા આ અલગ અલગ ઐતિહાસિક મોડેલોનો સંઘર્ષ છે.
સાચી વાત છે. તે ભારતમાં થતી જાહેર ચર્ચાઓને સમજવામાં પણ મદદ કરે છે. લવ મેરેજ વિરુદ્ધ અરેન્જ્ડ મેરેજની ચર્ચા એ ખરેખર
સહમતિ અને કરારના મોડેલ અને પારિવારિક સામાજિક વ્યવસ્થાના મોડેલ વચ્ચેનો સંઘર્ષ છે.
તો આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે તમારા માટે મુખ્ય શીખ શું રહી?
મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે પ્રેમ અને આત્મપૂર્તિ પર આધારિત લગ્નનો આપણો આધુનિક વિચાર કેટલો નવો છે.
હા, મને પણ એ જ લાગ્યું.
આપણે જેને શાશ્વત સત્ય માનીએ છીએ તે તો માંડ 100-125 વર્ષ જૂનું એક પ્રયોગ છે.
અને મારા માટે સૌથી મૂલ્યવાન પાઠ એ છે કે આપણે બધા આ જટિલ અને વિરોધાભાસી ઇતિહાસના અજાણ વારસદાર છીએ. આપણે જૂના મોડેલોની સ્થિરતા ઇચ્છીએ છીએ, પણ તેની મર્યાદાઓ વિના.
અને આપણે નવા મોડેલની સ્વતંત્રતા ઇચ્છીએ છીએ, પણ તેની અસ્થિરતા વિના.
બરાબર. આ જ ખેંચતાણ લગ્નને આજે એક સમયે અતિશય અર્થપૂર્ણ અને અતિશય નાજુક બનાવે છે.
સાચી વાત.
આજની ચર્ચાના અંતે સાંભળનાર માટે એક વિચાર. વિટ સૂચવે છે કે ભવિષ્યમાં ટેકનોલોજી અને વૈશ્વિકીકરણ જેવી શક્તિઓ લગ્નને આકાર આપવાનું ચાલુ રાખશે. તો વિચારો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વૈશ્વિક ગતિશીલતા અને બદલાતા સામાજિક ધોરણોની દુનિયામાં લગ્નનું આગલું મોડેલ કેવું દેખાઈ શકે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.